એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઓસ્ટિન ક્લેઓનના એક બહુ જ રસપ્રદ પુસ્તક સ્ટીલ લાઇક એન આર્ટિસ્ટ પર વાત કરવાના છીએ.
નમસ્કાર. અને આ પુસ્તક ખબર છે અત્યારના સમયમાં ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને
ચારે બાજુ માહિતીનો એટલો બધો ધોધ છે.
હા, બિલકુલ.
અને એવામાં પેલું સર્જનાત્મકતા, મૌલિકતા, આ બધા શબ્દોનો મતલબ શું એ સમજવું મને લાગે છે બહુ જરૂરી બની ગયું છે.
સાચી વાત છે. અને આ પુસ્તકની મજા એ છે કે આ ફક્ત એવા લોકો માટે નથી જેમને આપણે કલાકાર કહીએ છીએ. લેખક હોય, બિઝનેસમેન હોય, સ્ટુડન્ટ હોય, ગૃહિણી,
કોઈ પણ
જે કંઈક નવું કરવા માંગે છે પોતાના કામમાં, જીવનમાં, એમના માટે આ પુસ્તક એકદમ ઉપયોગી છે. એક નવી જ દૃષ્ટિ આપે છે કેવી રીતે બીજાના કામમાંથી શીખવું, પ્રેરણા લેવી અને પછી પોતાની રીતે કંઈક કરવું, પોતાની એક ભૂમિકા શોધવી.
એટલે કોઈ એક ખાનામાં બંધાયેલા નથી.
બરાબર.
એ કોઈ મોટા પ્રોફેસર નથી કે જે ખાલી થિયરી આપે. એ તો પ્રેક્ટિશનર છે, જાતે કરીને અનુભવીને શીખ્યા છે.
એમની બેકગ્રાઉન્ડ પણ એ જ કહે છે, પહેલાં લાઇબ્રેરીમાં કામ કર્યું, પછી ફૂલ ટાઈમ આર્ટિસ્ટ બન્યા. એટલે માહિતી કેવી રીતે ભેગી કરવી અને તેને કલાત્મક રીતે કેવી રીતે રજૂ કરવી એ બંનેની સમજ છે એમની પાસે.
એમનો પેલો ફેમસ પ્રોજેક્ટ ન્યૂઝપેપર બ્લેકઆઉટ.
ઓ હા, એ તો બહુ સરસ છે.
હા, એમાં શું કરે કે ન્યૂઝપેપરનું પાનું લે, મોટાભાગના શબ્દો પર કાળી માર્કર ફેરવી દે અને જે શબ્દો દેખાય એમાંથી કવિતા બની જાય. આ જ તો પુસ્તકનો મુખ્ય વિચાર છે, નહીં?
બરાબર. જે હાજર છે એમાંથી જ કંઈક નવું બનાવવું.
અને બીજી એક વાત, આ પુસ્તક શરૂ કઈ રીતે થયું? કોલેજના સ્ટુડન્ટ્સને આપેલા એક લેક્ચરથી.
એટલે જ એમની સલાહ વધુ ભરોસાપાત્ર લાગે છે, એમ કે લાગુ પાડી શકાય એવી.
ચોક્કસ. એ કોઈ ફોર્મ્યુલા નથી આપતા, પણ પોતાની સફર કહે છે જે આપણને આપણો રસ્તો શોધવામાં મદદ કરે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ક્લેઓન એક મોટી વાત કહે છે જે કદાચ પહેલી વાર સાંભળીને થોડો આંચકો લાગે. એ કહે છે કે કશું જ 100% ઓરિજિનલ નથી, મૌલિક નથી.
હા, આપણે જે પણ નવું કામ જોઈએ, કલા, વિજ્ઞાન, બિઝનેસ, કંઈ પણ, એ બધું જ, મતલબ પહેલાં જે થઈ ગયું છે એના પર જ આધાર રાખે છે.
પેલી લોન જીનિયસની માન્યતા કે કોઈ એકલો વ્યક્તિ જ બધું શૂન્યમાંથી બનાવે એને એ તોડી પાડે છે.
બરાબર. એમના મતે સર્જનાત્મકતા એ કોઈ જાદુ નથી, એ એક પ્રોસેસ છે. વિચારો ભેગા કરવાની, તેને નવું રૂપ આપવાની, બદલવાની, આ બધી પ્રક્રિયા છે. આપણે બધા એક રીતે ભૂતકાળના ખભા પર જ ઊભા છીએ.
પણ અહીં એક ભેદ સમજવો જરૂરી છે, નહીં? ક્લિયોન કહે છે સારી ચોરી અને ખરાબ ચોરી. ખરાબ ચોરી એટલે તો સીધી ઉઠાંતરી.
હા, એ તો પ્લેજિયરિઝમ થયું. પણ સારી ચોરી એ અલગ છે.
એ શું છે?
સારી ચોરી એટલે તમે જેમના કામથી પ્રભાવિત છો, જેમનું કામ તમને ગમે છે, એમનો ઊંડો અભ્યાસ કરવો, માન આપવું એમને, સમજવું કે એમનું કામ કેમ આટલું અસરકારક છે, અને પછી એમાંથી જે શીખ્યા એને પચાવીને તમારો પોતાનો રંગ ઉમેરીને કંઈક નવું બનાવવું.
એટલે પ્રેરણા લેવાની વાત છે, નકલ નહીં.
ચોક્કસ. જાણે કે આપણા સર્જનાત્મક વડવાઓ પાસેથી શીખતા હોઈએ, એ પરંપરાને માન આપીને આગળ વધારવી.
આ પુસ્તકનો હેતુ મને લાગે છે ક્રિએટિવિટીનો જે ડર હોય ને એને ઓછો કરવાનો છે, એને સહજ બનાવવાનો છે. ક્લેઓન કહે છે પરફેક્ટ થવાની રાહ ના જુઓ, બસ શરૂ કરો.
હા, એ આપણને પરવાનગી આપે છે એમ કહી શકાય. અને પેલી રોમેન્ટિક છબી હોય ને, કલાકાર એટલે દુઃખી, સંઘર્ષ કરતો, એને બદલે એક પ્રેક્ટિકલ, આનંદવાળો અને શિસ્તબદ્ધ રસ્તો બતાવે છે.
અને પુસ્તકની સ્ટાઇલ પણ મજાની છે, જાણે ઝીન જેવું, નાના પ્રકરણ ચિત્રો.
હા, વાંચવામાં બહુ સહેલું અને રસપ્રદ. એ આખી ક્રિએટિવ જર્નીને આવરી લે છે, પ્રેરણા શોધવાથી માંડીને કામ શેર કરવા સુધી, અને મુશ્કેલીઓ આવે તો શું કરવું, બધું જ.
ચાલો તો હવે એના 10 સિદ્ધાંતોમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડી વધુ વાત કરીએ. પહેલો જ સિદ્ધાંત, જે પુસ્તકનું નામ પણ છે, સ્ટીલ લાઇક એન આર્ટિસ્ટ, કલાકારની જેમ ચોરી કરો, આ સાંભળીને થોડું અજુકતું લાગે, નહીં?
હા, પહેલી નજરે લાગે, પણ એનો અર્થ ઊંડો છે. જેમ મેં કહ્યું, કોઈ શૂન્યમાંથી નથી બનાવતું.
દરેક વિચાર, દરેક આઈડિયા એ પહેલાના વિચારોનું જ કોઈક સ્વરૂપ છે. આપણી ફેમિલી ટ્રી હોય ને, એમ આપણી ક્રિએટિવ જીનિયોલોજી એટલે કે સર્જનાત્મક વંશાવલી પણ હોય. જે લોકો આપણને પ્રભાવિત કરે છે એ બધા એના ભાગ છે.
તો સારી ચોરી એટલે આ વંશાવળીને સમજવી અને માન આપવું.
બરાબર. પ્રશંસા કરવી અને અભ્યાસ કરવો. તમારા હીરો કોણ છે, જેમના કામ ગમે છે એમના કામને બારીકાઈથી જુઓ. કેમ સારું લાગે છે, શું ટેકનિક છે, શું વિચાર છે એ સમજો. એમાંથી શીખો અને પછી એને તમારા પોતાના અનુભવ, તમારી સ્ટાઇલ સાથે મિક્સ કરીને કંઈક નવું બનાવો.
હા, આ કોઈ શોર્ટકટ નથી, પણ શીખવાની જે એક રીત છે.
ચોક્કસ, તમે એ પરંપરાનો ભાગ બની રહ્યા છો, એને આગળ વધારી રહ્યા છો.
આ સમજાય એટલે બીજો સિદ્ધાંત બહુ અર્થપૂર્ણ લાગે છે. તમે કોણ છો તે જાણવાની રાહ ન જુઓ, શરૂ કરો. ઘણા લોકો આમાં જ અટવાઈ જાય છે ને, હું કોણ છું, મારો અવાજ શું છે, એ બધું નક્કી થાય પછી કામ કરીશ.
હા, અને ક્લેઓન કહે છે, ઊંધું વિચારો. ઓળખ કામ કરવાથી બને છે, ખાલી વિચારવાથી નહીં. તમે કંઈક બનાવવાનું શરૂ કરો, પછી ધીમે ધીમે ખબર પડે કે તમને શું ગમે છે, શું નથી ગમતું, તમે શેમાં સારા છો.
એટલે પેલું જે કહે છે, ફેક ઇટ ટિલ યુ મેક ઇટ, એનો મતલબ ઢોંગ કરવાનો નથી?
ના ના, એનો અર્થ છે કે શરૂઆત કરવાની હિંમત રાખો, ભલે તમને લાગે કે તમે હજુ તૈયાર નથી. જેમ કોઈ નવો સંગીતકાર હોય, એ શરૂઆતમાં બીજાના ગીતો વગાડીને શીખે ને.
હા બરાબર, કવર વર્ઝન ગાય.
બસ એમ જ. તમે પણ શરૂઆતમાં તમારા પ્રેરણા મૂર્તિઓની નકલ કરી શકો. ધીમે ધીમે એ પ્રક્રિયામાંથી જ તમારી પોતાની સ્ટાઇલ, તમારો પોતાનો અવાજ બહાર આવશે. આત્મવિશ્વાસ કામ કરવાથી જ વધે છે. તમારી જે ભૂમિકા છે એને જીવંત કરવા જેવું છે.
હવે ચોથો સિદ્ધાંત લઈએ, જે મને આ ડિજિટલ યુગમાં બહુ જ રિલેટેબલ લાગે છે. તમારા હાથનો ઉપયોગ કરો. આ શું કહેવા માંગે છે?
જો આપણે મોટાભાગે કમ્પ્યુટર સામે બેસીને જ કામ કરીએ છીએ. ક્લેઓન કહે છે કે થોડું એનાલોગ એટલે કે ભૌતિક વસ્તુઓ સાથે કામ કરો. કાગળ પર લખો, સ્કેચ કરો, કંઈક બનાવો
હાથથી.
હા, હાથથી. જ્યારે આપણે હાથ વાપરીએ છીએ ત્યારે આપણું મગજ અલગ રીતે કામ કરે છે. શરીર જોડાય છે એમાં, સ્પર્શનો અનુભવ થાય છે. આનાથી એવા આઈડિયા આવી શકે છે જે કદાચ કીબોર્ડ પર ટાઈપ કરવાથી ન આવે.
એટલે એ ડિજિટલમાંથી થોડું બ્રેક લેવાની વાત છે.
કંઈક એવું જ. એ તો એમ પણ સૂચવે છે કે બે વર્કસ્પેસ રાખો. એક એનાલોગ, જ્યાં કાગળ, પેન, પેન્સિલ, કલર હોય બસ, એ જગ્યા વિચારવા, રમવા, પ્રયોગ કરવા માટે. અને બીજી ડિજિટલ, જ્યાં કમ્પ્યુટર હોય, એડિટિંગ, ફાઇનલ કામ, શેરિંગ માટે.
રસપ્રદ વિચાર છે આ કમ્પ્યુટર ફ્રી ઝોન.
હા, એ ખરેખર ક્રિએટિવિટીને મુક્તપણે રમવા દે છે.
પાંચમો સિદ્ધાંત પણ મજાનો છે. સાઇડ પ્રોજેક્ટ્સ અને શોખ મહત્વપૂર્ણ છે. અત્યારે તો જાણે એવો માહોલ છે કે દરેક શોખને પણ બિઝનેસ બનાવી દો.
હા, પણ ક્લેઓન કહે છે, ના ભાઈ, બધી વસ્તુઓ પૈસા કમાવા માટે નથી હોતી. કેટલીક વસ્તુઓ ખાલી આનંદ માટે, જિજ્ઞાસા માટે કરો. આ જે બિન ઉત્પાદક લાગે ને, એ પ્રવૃત્તિઓ ઘણીવાર નવા વિચારોનું ઘર બની જાય છે.
કેમ કે એમાં કોઈ દબાણ નથી હોતું.
બરાબર. તમે મુક્તપણે પ્રયોગ કરી શકો, નિષ્ફળ જવાનો ડર ન હોય, જુદા જુદા ક્ષેત્રોના વિચારો ભેગા કરી શકો. અને બીજું, આનાથી બર્નઆઉટ પણ અટકે છે.
હા, એ તો છે. મુખ્ય કામથી બ્રેક મળે, અને કોને ખબર, ક્યારેક આ સાઇડ પ્રોજેક્ટ જ આપણો મુખ્ય ધ્યેય કે નવી ભૂમિકા બની જાય.
બની શકે. હવે છઠ્ઠો સિદ્ધાંત, રહસ્ય. સારું કામ કરો અને લોકો સાથે શેર કરો. લોકો પૂછા કરે ને, સફળ કેમ થવાય, ફેમસ કેમ થવાય.
હા, એનું રહસ્ય શું?
ક્લેઓન કહે છે, બહુ સિમ્પલ છે, બે જ સ્ટેપ. પહેલું, જે કરો છો એમાં માસ્ટરી લાવો. સારું કામ કરો, સતત શીખતા રહો. બીજું, જે બનાવો છો, જે શીખો છો, એ દુનિયા સાથે શેર કરો.
અને અત્યારે શેર કરવું કેટલું સહેલું છે. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા.
અને આ શેરિંગ ખાલી દેખાડો કરવા માટે નથી. એનાથી ફીડબેક મળે, નવા આઈડિયા મળે, તમારા જેવા લોકો મળે, એક કમ્યુનિટી બને. તમે એકલા નથી રહેતા.
હવે આ બધું કરવા માટે, એટલે કે સારું કામ કરવું, શેર કરવું, એના માટે ધ્યાન જોઈએ, ઉર્જા જોઈએ, એ ક્યાંથી આવે?
અહીં નવમો સિદ્ધાંત આવે છે, જે થોડો વિચિત્ર લાગે. કંટાળાજનક બનો.
પેલી રોમેન્ટિક કલ્પના હોય ને, આર્ટિસ્ટ એટલે અસ્તવ્યસ્ત, મૂડી,
રાત્રે જાગીને કામ કરે. હા, પણ ક્લેયોન કહે છે કે લાંબા ગાળાની સતત ક્રિએટિવિટી માટે સ્ટેબિલિટી, નિયમિતતા, શિસ્ત જરૂરી છે. જો તમારે તમારી ક્રિએટિવ એનર્જીનો બેસ્ટ ઉપયોગ કરવો હોય તો રોજિંદી જિંદગી થોડી કંટાળાજનક એટલે કે વ્યવસ્થિત હોવી જોઈએ.
એટલે કે ટાઈમસર ઉઠવું, સૂવું, કસરત કરવી, પૈસાનું ધ્યાન રાખવું, આ બધું ક્રિએટિવિટી માટે જરૂરી છે.
બિલકુલ. જ્યારે જીવનમાં એક સ્થિરતા હોય, વ્યવસ્થા હોય, ત્યારે મન બીજી ચિંતાઓમાંથી મુક્ત થઈને ક્રિએટિવ રિસ્ક લેવા તૈયાર થાય છે. આ સ્થિરતા જ તમને પેલી સારી ચોરી કરવા કે નવા પ્રયોગો કરવા માટેની માનસિક સ્પેસ આપે છે.
અને છેલ્લો 10મો સિદ્ધાંત, સર્જનાત્મકતા એટલે બાદબાકી. અત્યારે તો બધું ઉમેરવાની વાત ચાલે છે, વધુ માહિતી, વધુ વિકલ્પો. આ બાદબાકીની વાત શું છે?
શું છે કે આપણી પાસે એટલું બધું છે, માહિતી, વિકલ્પો, ધ્યાન ખેંચતી વસ્તુઓ, કે આપણે શું પસંદ કરીએ છીએ એના કરતાં કદાચ વધુ મહત્વનું એ છે કે આપણે શું છોડી દઈએ છીએ, શેને ના કહીએ છીએ.
એટલે ફોકસ કરવાની વાત છે.
હા, અને મર્યાદાઓ, લિમિટેશન્સ, સમયની, પૈસાની, સાધનોની. ક્લિયોન કહે છે કે આ મર્યાદાઓ દુશ્મન નથી, મિત્ર છે.
મિત્ર કેવી રીતે? એ તો આપણને રોકે ને.
એ રોકે છે, પણ સાથે સાથે આપણને વધુ રિસોર્સફુલ બનાવે છે, વધુ કેન્દ્રિત બનાવે છે. જ્યારે તમારી પાસે અનંત વિકલ્પો ન હોય ત્યારે તમારે જે છે એનો બેસ્ટ ઉપયોગ કરવો પડે છે. બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખવી પડે છે, મુખ્ય ધ્યેય પર ફોકસ કરવું પડે છે.
ઉદાહરણ આપ્યું હતું ને પેલું ડોક્ટર શ્યુઝનું.
હા, ધ કેટ ઇન ધ હેટ ફક્ત 236 શબ્દો વાપરીને લખાયો, કારણ કે એમને એવી મર્યાદા આપવામાં આવી હતી. જો મર્યાદાએ કેવી કમાલ કરાવી, એટલે મર્યાદાઓને સ્વીકારો, એવું કહે છે.
વાહ, તો આ બધા સિદ્ધાંતોમાંથી જો મુખ્ય સંદેશા ઉતારવીએ તો પહેલો તો એ કે મૌલિકતાની આખી વ્યાખ્યા જ બદલવી જોઈએ.
બરાબર. મૌલિકતા એટલે ઝીરોમાંથી કંઈક બનાવવું એવું નથી, પણ જે ઓલરેડી છે એનું એક નવું પર્સનલ મિશ્રણ બનાવવું. આ સમજ આપણને પેલા પ્રભાવના બોજમાંથી મુક્ત કરે છે, શીખવા માટે ઓપન બનાવે છે.
બીજો મુદ્દો, પરિણામ કરતાં પ્રક્રિયા વધુ મહત્વની છે. પેલું ફાઇનલ પ્રોડક્ટ કેવું બનશે એના કરતાં રોજની પ્રેક્ટિસ, કામ કરવાનો આનંદ, સતત લાગ્યા રહેવું એ વધુ અગત્યનું છે. ક્રિએટિવિટી એ આદત છે, કોઈ ચમત્કાર નહીં.
ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, કાર્ય ઓળખ પહેલાં આવે છે. આપણે કોણ છીએ એ કામ કરવાથી ખબર પડે છે, ખાલી વિચારવાથી નહીં. એટલે શરૂઆત કરવી એ જ મુખ્ય છે. આ આપણી ઈચ્છિત ભૂમિકાને ધારણ કરવાની વાત છે.
ચોથું, પેલું ક્યુરેશન એટલે કે સંગ્રહ કરવો અને ગોઠવવું. સારા સર્જક બનવું હોય તો પહેલાં સારા ક્યુરેટર બનો. વિચારો, કોટ્સ, ફોટા, જે ગમે એ ભેગું કરો. આ આપણો કાચો માલ છે.
પાંચમું, શેરિંગ અને કનેક્શન. તમારું કામ, તમારી પ્રોસેસ શેર કરો, કમ્યુનિટી બનાવો. ક્રિએટિવિટી એકલામાં નથી થતી, એ સોશિયલ છે. આ આપણા ગોલ્સ સુધી પહોંચવામાં પણ મદદ કરે છે.
અને છેલ્લે છઠ્ઠું, મર્યાદાઓ. એને અવરોધ નહીં પણ એક તક તરીકે જુઓ. એ આપણને ફોકસ અને ઇનોવેશન માટે પુશ કરે છે.
આ પુસ્તકમાં આવા ઘણા ટૂંકા, યાદ રહી જાય એવા વિચારો છે, કોર્સ જીવા.
હા, જેમ કે પહેલું, તમે તમારા જીવનમાં જે આવવા દો છો તેનું મિશ્રણ છો. આ ખરેખર વિચારવા જેવું છે. આપણી આસપાસના લોકો, વિચારો, માહિતી, એ જ આપણને બનાવે છે. એટલે આપણે ધ્યાનથી પસંદ કરવું જોઈએ કે આપણે શું ગ્રહણ કરીએ છીએ, કઈ ભૂમિકા તરફ જઈએ છીએ.
બીજો એક વિરોધાભાસ જેવો વિચાર, કશું સંપૂર્ણપણે મૌલિક નથી, છતાં મૌલિકતા અસ્તિત્વ ધરાવે છે. આ કેટલી સરસ વાત છે. એ સ્વીકારો કે તમે પ્રભાવિત છો, પણ સાથે તમારી પોતાની રીતે કંઈક કહેવાનો પ્રયત્ન પણ કરો.
અને આ તો મારું ફેવરિટ છે, તમે જે કાર્ય ટાળવા માટે કરો છો તે કદાચ એવું કાર્ય છે જે તમારે બાકીના જીવન માટે કરવું જોઈએ. ઘણીવાર આપણે પ્રોક્રેસ્ટિનેટ કરવા જે કામ કરીએ ને, એમાં જ આપણો સાચો રસ હોય છે. આપણી ખરી ભૂમિકા ત્યાં છુપાયેલી હોય છે.
હા, અને શેરિંગ વિશેનો ડર કાઢતું વાક્ય, તમારા વિચારો લોકો ચોરી લેશે તેની ચિંતા કરશો નહીં, જો તમારા વિચારો સારા હશે તો તમારે તેને લોકોના ગળે ઉતારવા પડશે. મતલબ સારા આઈડિયાને પણ ફેલાવવા મહેનત કરવી પડે છે. એટલે બિંદાસ શેર કરો, આપણો ધ્યેય જ્ઞાન વહેંચવાનું હોવો જોઈએ.
આ બધી વાતો ખરેખર રોજિંદા જીવનમાં બહુ કામ લાગે એવી છે. સામાન્ય માણસ માટે પણ.
ચોક્કસ. જેમ કે પેલી સ્વાઇપ ફાઇલ કોઈ પણ બનાવી શકે. એક ડાયરી રાખો કે મોબાઇલમાં ફોલ્ડર, ગમતા કોટ્સ, વિચારો, ફોટા, કલર કોમ્બિનેશન કંઈ પણ ભેગું કરો. જ્યારે અટવાઈ જાઓ ત્યારે એ જુઓ, પ્રેરણા મળશે.
અને કોઈ નવો શોખ શરૂ કરવો પણ પરફોર્મન્સના ટેન્શન વગર, ખાલી મજા માટે. ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો, કંઈક લખો, ફક્ત પ્રોસેસ એન્જોય કરો.
હા, વ્યવસાયિકો પણ આમાંથી શીખી શકે. બીજા ફિલ્ડમાંથી આઈડિયા ચોરી શકાય. હોસ્પિટલ હોટેલ પાસેથી શીખે, સ્કૂલ ગેમિંગ પાસેથી શીખે. આ ક્રોસ પોલિનેશનથી નવા ઉકેલો મળે.
અને પેલો બાદબાકીનો નિયમ, આપણા જીવનમાંથી, સોશિયલ મીડિયામાંથી, ટાઈમ ટેબલમાંથી જે જરૂરી નથી એને કાઢી નાખો, જેથી મુખ્ય ગોલ્સ માટે સમય અને એનર્જી બચે.
અને હાથનો ઉપયોગ કરો. રસોઈ કરવી, ગૂંથવું, કંઈક રિપેર કરવું કે ખાલી પેન પેપરથી લખવું, આ ફિઝિકલ એક્ટિવિટી આપણને ડિજિટલ દુનિયામાંથી બહાર લાવે છે, મનને શાંત કરે છે.
આખી ચર્ચામાંથી મારા માટે જે સૌથી મોટી શીખ રહી એ કદાચ એ હતી કે ક્રિએટિવિટી માટે પેલું કંટાળાજનક એટલે કે સ્થિર નિયમિત જીવન કેટલું જરૂરી છે. આ વિચાર ખરેખર અપેક્ષાથી વિપરીત છે, પણ બહુ જ પ્રેક્ટિકલ છે. અને પેલું મૌલિકતાનું પ્રેશર હટી ગયું એ પણ મોટી રાહત છે.
મારા માટે સારી ચોરીનો જે અર્થ સમજાવ્યો છે કે એ અભ્યાસ છે, આદર છે, વારસાને આગળ લઈ જવાની રીત છે, એ બહુ ગમ્યું. એ શીખવાની આખી પ્રક્રિયાને એક નવું માન આપે છે. અને બીજું, પેલું શેરિંગ અને કમ્યુનિટીનું મહત્ત્વ. આપણે જે બનાવીએ એ જ્યારે બીજાઓ સુધી પહોંચે ત્યારે જ એનો સાચો અર્થ સરે છે અને આપણા ગોલ્સ તરફ આગળ વધવામાં મદદ મળે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.